நமோ நோயே சௌரியந்தானம் நமோ நோயே சௌசிதானம் நமோ நோயே சௌராயிரியானம் நமோ நோயே சௌஜாயானம் நமோ நோயே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய் પ્રવચન થાય. હવે જ્ઞાનના સ્વરૂપનો વિસ્તાર અને સુખના સ્વરૂપનો વિસ્તાર બે ચાલશે. જ્ઞાન કેવું જ્ઞાન યથાર્થ શું છે અને સુખનું સ્વરૂપ પૂરણનું શું છે એનો કર્મે પ્રવર્તા. પેલો જ્ઞાન સ્વરૂપનો વિસ્તાર, પછી સુખ સ્વરૂપનો ક્રમે પ્રવર્તા, અધિકાર ક્રમે પ્રવર્તા. જ્ઞાન ક્રમે પ્રવર્તા એમ નહીં, અધિકારમાં પેલો જ્ઞાનનો અધિકાર, પછી સુખનો અધિકાર, એ દ્વારા કહે છે. તેમાં પ્રથમ અતિન્દ્રિય જ્ઞાન રૂપે પરણમેલા હોવાથી ભગવાન કેવળ જ્ઞાની અતિન્દ્રિય જ્ઞાન પણ પરણમેલા હોવાથી કેવળી ભગવાનને બધું પ્રત્યક્ષ છે એમ પ્રગટ કરે છે. હા, આત્માની જ્ઞાન પર્યાય પૂર્ણ પ્રગટ થાય એને બધું પ્રત્યક્ષ છે એવું એનું સામર્થ્ય છે. પરિણમદો ખલુ નાણમ પછખા સવદ ઉપજાયા સો નેવતે બીજાણી અગ ઉગ પુવાય કિર્યાય. પ્રત્યક્ષ છે સૌ દ્રવ્ય પર્યાય પર્યાય જ્ઞાન પરિણમનારને જાણે નહી તેમને અવગ્રહ્યાદિ ક્રિયાવળી. ટીકા. ઇન્દ્રિયોને આલંબીને અવગ્રહે આ વાય પૂર્વક્રમથી કેવળી ભગવાન જાણતા નથી. હા હા, ત્રણ કાળના દ્રવ્યગુણ પર્યાય તેને ઇન્દ્રિયને અવલંબીને પ્રથમ અવગ્રહ થાય, પછી વિચારણા થાય, પછી નિર્ણય થાય, એવા ક્રમથી કેવળી ભગવાન જાણતા નથી. હા હા હા, પરંતુ સ્વયમેવ સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ, સમસ્ત ઘાતિયાદિ આવરણના ક્ષયને ક્ષણે ઘાતી, જ્ઞાન આવરણ્યાદિ અનાદિ અનંત હવે કેમ ઉત્પન્ન થયું કેવળ જ્ઞાન એમ કે છે. હા હા, કે અનાદિ અનંત અહેતુક અને અસાધારણ જ્ઞાન સ્વભાવને જે કારણપણે ગ્રહવાથી જૈસન આચારમાં આત્મા લીધો છે. અનાદિ અનંત આ જ્ઞાન લીધું નથી. ભગવાન આત્મા એનો જે જ્ઞાન સ્વભાવ જે અનાદિ અનંત છે, હા એને અહેતુક, એને કોઈ હેતુ નથી, અસાધારણ છે એવું જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહવાથી, જેમ નીચે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં ટીકાળી આત્માને કારણપણે ગ્રહીને સમ્યક દર્શનને જ્ઞાન થાય છે, એમ આ કેવળ જ્ઞાનીને પરના કોઈ પણ આલંબન વિના ત્રિકાળી જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહીને એક જ્ઞાન લીધું છે, પણ કેવળ જ્ઞાન ઉત્પત્તિનું કેવું છે ને, બાકી તો વિકારી દ્રવ્યને કારણ પણ ઇન્દ્રિય છે. એ જ્ઞાન અંદર જૂનું પાડવું એમ નથી, પણ કેવળ જ્ઞાન ઉત્પત્તિનું કારણ ત્રિકાળી જ્ઞાન છે એમ સિદ્ધ કરવા. અસાધારણ જ્ઞાન સ્વભાવને કારણ પણ ગ્રહવાથી છે, તો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કરવાથી. હા, અહી જ્ઞાન ની પર્યાય પ્રગટ થાય છે પૂરમ. ટીકામાં આપવા લીધો છે જે સમાચાર. ચિદાનંદ એક અનાદિ અનંત અહેતુક, ચિદાનંદ એક સ્વભાવ નિશુદ્ધાત્માનું ઉપાદે કૃત્વા ઉલકુર છે. એ તો બધું એક જ છે. વિકારી જ્ઞાન ત્યાં આત્મા લીધો છે, અહીં જ્ઞાન લીધું છે, પણ એ તો એક જ વાત છે. વિકારી આત્મા જે વસ્તુ છે તેનો જે જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે, તેને કારણપણે ગ્રહીને ત્યારે વળી કોઈ એમ કે છે કે કારણ પરમાત્માને કારણ ગ્રહણ નહીં, એ તો ધ્રુવ છે, ધ્રુવને કેમ ગ્રહે એમ કે છે. હમણાં આવ્યો છે પ્રશ્ન, પર્યાયને ગ્રહણ કરે, કારણ પરમાત્મા તો ધ્રુવ છે, પણ આ તો ગ્રહીને ગ્રહણ બહાર પર્યાય છે ને. લોકોને એ હમણાં એવું છે પંડિત નું લખાણ કે કારણ પરમાત્મા એમ દ્રવ્ય ન લેવું, કારણ સમયસાર પર્યાય લેવી અને કાર્ય સમયસાર કેવળ જ્ઞાન નું પર્યાય લેવી એ છે. કારણ સમયસાર મોક્ષ નો માર્ગ પર્યાય કારણ સમયસાર, પણ એ કારણ સમયસાર નું એક કારણ કારણ સમયસાર ત્રિકાળ છે. અનાદિ અનંત જ્ઞાયક ભાવ જ્યાં દક્ષમાં કારણપણે ગ્રહ છે ત્યાં દ્રવ્ય સ્વભાવ જ કારણપણે આવી ગયો. સમજાણું? અનાદિ અનંત અહેતુક, જે અનાદિ અંત જ્ઞાન સ્વભાવ છે એને હેતુ કોઈ ન હોય. વસ્તુનો સ્વભાવ છે એને હેતુ છો, પર્યાય ઉત્પન્ન થાય એને પણ હેતુ નથી. તો જે વસ્તુ ત્રિકાળ છે એ તો અહેતુ વસ્તુ પડી છે. એવા અસાધારણ જ્ઞાન એક રૂપી જ્ઞાન એવો ગુણ બીજો નથી. એવા અસાધારણ જ્ઞાન સ્વભાવ ને જ કારણપણે ગ્રહવાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ આ કારણ છે. કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ વ્યવહાર રત્ન ત્રય દેવગુરુ શાસનની શ્રદ્ધા પંચમાવર્તના પરિણામ એ કારણ નથી. એ અહીં સિદ્ધ કરવું છે. ભગવાન આત્મા અરે એને અંદર કોણ છે એ વસ્તુ કે ખુલામાં લીધું છે ને 102 ગાથ 102 કે ભાઈ જે સમય ઉત્પન્ન થાય તે સમય નાશ થાય તે સમય ધ્રુવ, એ તો વિરોધ આવે છે દરિયામાં. પેલું શંકા એ કરી છે ને ભાઈ 102 ગાથા, જે સમય જન્મ ક્ષણ છે તે ક્ષણે વૈક્ષણ ને તે ક્ષણે ધ્રુવ ક્ષણ, ધ્રુવ ક્ષણ તે તો વિરોધ આવે, પણ વિરોધ તો દ્રવની જે સંરક્ષણ છે તે દ્રવની વિલક્ષણ ક્ષણ વિલક્ષણ તે દ્રવની દૂતા હોય તો વિરોધ આવે, પણ સમય સમયની પર્યાય છે તે ક્ષણે ઉત્પન્ન થાય, તે ક્ષણે વિલયનો ક્ષય નાશનો ક્ષણ અને તે સમય ધ્રુવનો ક્ષણ, ત્રણ પર્યાય જેવી છે ને ભાઈ. હા હા હા, જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાની છે તે તેના ઉત્પન્નનો જન્મ ક્ષણ ઉત્પત્તિનો કાળ છે. હવે આ ઉત્પત્તિના કાળમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિનો કાળ છે પણ એને ત્રિકાળી નાયકને ગ્રહણ કરવાથી ઉત્પત્તિ કાળ કેમ છે? 101 માં આગળ એવું આવશે કે પર્યાય ઉત્પન્ન થાય તેને ધ્રુવની અપેક્ષા નથી. 101 આ એક બીજી અપેક્ષા છે. એ તો ત્યાં એક એક સમયની પર્યાય ઉત્પાદ હોય, ધ્રુવ સ્વતંત્ર છે, સત છે, માધ્યમ છે. અહીંયા તો હજી શરૂઆત કરે છે કે કેવળ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ ત્રિકાળી જ્ઞાયક જ્ઞાયક ભાવ કહો, જ્ઞાન સ્વભાવ કહો, એને કારણપણે ગ્રહવાથી. પણ કારણપણે ગ્રહે છે કોણ? પર્યાય. સમજાય છે કાંઈ? એમ કે કારણ ત્રિકાળીને કારણ ન કહેવાય એમ કે છે. અત્યારે આવ્યો હતો પ્રશ્ન, મને આવ્યો હતો કોઈ પંડિત નો આવ્યો હતો, હે હા હા હા, એમ આવ્યું હતું એમ છે. અરે આ કે છે ભાઈ, કઈ અપેક્ષાથી છે? ત્રિકાળી વસ્તુ છે, જ્ઞાન સ્વભાવ અનાદિ અનંત અહેતુક, એનો આશ્રય કરે છે, પર્યાય સ્વતંત્રપણે કરતા થઈને તેનો આશ્રય કરે છે. સમજાય છે કાંઈ? એને કારણપણે ગ્રહીને એમ કહેવામાં, પણ કારણપણે ગ્રહીને કર્યું કોને? એ કેવળ જ્ઞાનની પર્યાયની એને ટિકાળ જ્ઞાનને કારણપણે ગ્રહ્યું કયું કહેવામાં આવ્યું? હા હા હા, અરે વાત એ તો છે જ છે, દ્રવ્ય છે જ છે ને જ્ઞાન સ્વભાવ ટિકાળ છે જ છે, એમાં કઈ અબદલ બદલ કઈ ફેરફાર. પણ તેને જેને ગ્રહ્યો છે, હા હા, એ અસાધારણ જ્ઞાન સ્વભાવને જો કારણપણે ગ્રહવાથી પર્યાય તરત જ પ્રગટતા શુક્લ ધ્યાનની પર્યાય તે ટિકાવને કારણપણે ગ્રહ્યું છે. આ સમજાણું કાંઈ? તેથી તુરત જ પ્રગટ થતા કેવળ જ્ઞાન ઉપયોગ રૂપ થઈને પ્રરમે છે. જેમ ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક ભાવને કારણપણે ગ્રહીને સમ્યક દર્શનને સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એ અલ્પ પર્યાયની વાત છે. નીચે પણ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન, એ સમ્યક જ્ઞાન એ પ્રત્યક્ષ છે. સમ્યક જ્ઞાન છે એ મતિ શુદ્ધ છે, પ્રત્યક્ષ છે, એને કોઈ રાગ ને મનના અવલંબની નથી. એ મતિ જ્ઞાન ટિકાળ દ્રવ્યને આશ્રય થાય છે. અહીંયા એમ કે છે કે ત્રિકાળી જ્ઞાયક ભાવ જે અહેતુ છે એને આશ્રય કેવળ જ્ઞાન થાય છે, એને કારણપણે ગ્રહવાથી કેવળ જ્ઞાન થાય છે. આવું છે. સમજાવું કઈ? ગ્રહવાથી તુરત જ પ્રગટતા. સ્વભાવ તો જ્ઞાયક 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 એક રૂપ જ્ઞાન સ્વભાવ સદૃશ ધ્રુવ અનાદિ અનંત જેને કોઈ હેતુ નથી. બ્રહ્મને શું હેતુ હોય? ત્રિકાળી ગુણને પણ શું હેતુ હોય? જ્યારે વર્તમાન પર્યાય છે ઉપજે છે એને પણ જયારે સિદ્ધ કરવા માટે કે એને પણ દ્રવ્યની ધ્રુવની અપેક્ષા નથી. હા તો અહીંયા તો ત્રિકાળી ભગવાન આત્મા. અલૌકિક વાતો છે ભાઈ. ભૂતાર્થ ને પરિગ્રહણ કરવાથી એમ આવ્યું ને ત્યાં અખબારમાં આવ્યું ને ભાઈ ભૂતાર્થ સ્વામાં એનું ભૂતાર્થ પરિગ્રહ એનું. હા પંચાવનમાં કહો છો, હજી થોડું બાકી રાખ્યું છે. ટીકાળી જ્ઞાયક ભાવને પરિગ્રહણ નામ એને અનુભવવાથી જે કઈ સમ્યક દર્શન જ્ઞાન થાય છે તે હવે પાછું પડતું નથી. સમજાય છે? કઈ ભગવાન આત્મા દ્રવ્યને ગુણે જે ધ્રુવ છે એનો જેણે પર્યાય આશ્રય એટલે લક્ષ કર્યું એને ગ્રહણ કર્યું એને જ્ઞાનમાં એને ગ્રહણ કરવાથી એને સમ્યક દર્શનને જ્ઞાન ધર્મની પહેલી શૈઢી આ રીતે ઉત્પન્ન થાય છે. તો પછી કહે છે કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિમાં પૂર્ણ જ્ઞાનની ઉત્પત્તિમાં પૂર્ણ ધ્રુવજી અહિતુ ત્રિકાળી અકાર અસાધારણ એને કારણપણે ગ્રહીને શુભ ધ્યાનની પર્યાયમાં જ્યાં તરત જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. જોકે એ કારણપણે ગ્રહ્યું એવું જે શુકલ ધ્યાન એનાથી કેવું જ્ઞાન થાય છે એમ અપેક્ષાથી અહીં સમજાવવું છે. સમજાવું કઈ? બાકી તો એ શુકલ ધ્યાનની પર્યાય જે છે તેનો વ્યય થાય છે અને ત્રિકાળી ભાવ સ્વરૂપ ભગવાન જે ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ તેને આશ્રય કેવળ જ્ઞાન થાય છે. તો અહીંયા સમજાવવું છે કે રાગથી ને દયાદાના વિકલ્પથી કેવળ જ્ઞાન થતું નથી, એને ટીકાળી જ્ઞાનના આશ્રયથી કેવળ જ્ઞાન થાય એમ સિદ્ધ કરવું છે. એ વખતે તરત જ પ્રગટ થતા પ્રગટતા શક્તિ રૂપે તો કેવળ જ્ઞાન હતું, સ્વભાવ તો કેવળ જ્ઞાન છે. એને જેણે આમ કારણ પ્રયા જ્યાં પર્યાય એને પકડે છે એ તો છે જ છે. વર્તમાન પર્યાય એને પકડે છે તરત એને તુરત કેવળ જ્ઞાન થાય છે. સમજાય છે? કઈ કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ શુક્લ ધ્યાન ને સુશુદ્ધ ઉપયોગની પ્રણતિ એમ સિદ્ધ કરવું છે ભાઈ. નહીતર તો ખરેખર તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ દ્રઢ સ્વભાવ છે, એનાથી ખરેખર ઉત્પત્તિનું કારણ કેવળ જ્ઞાનની તે સમયની ઉત્પત્તિ તેનું કારણ એ ઉત્પત્તિ કારણ કે કાર્ય છે. સમજાણું? આમાં બાપુ માવેલા આ તો આ ચૈતન ભગવાન આ હા હા એક એક ગુણ એમાં અનંત ગુણ રૂપ એ પણ પૂર્ણ રૂપ અસ્તિત્વનું રૂપ થોડું જ્ઞાનમાં છે એમ નહીં એ અસ્તિત્વનું રૂપ આદિ અનંત ગુણનું રૂપ એ વસ્તુ પૂર્ણ છે ગુણ પૂર્ણ છે એના ગુણમાં બીજા ગુણમાં તેનું રૂપ પણ પૂર્ણ છે એવો જે જ્ઞાન સ્વભાવ એમાં અનંત ગુણનો રૂપ છે એવા જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટ થતા કેવળ જ્ઞાનપણે આત્મા પ્રણમે છે પર્યાય પોતે ગ્રહ એટલે એના ઉપર લક્ષ કરે છે એને ધ્યેય બનાવે છે ધ્યાનના વિષયનું તે ધ્યેય છે શુક્લ ધ્યાનની પર્યાયનું તે દ્રવ્ય અસાધારણ તિકાળી જ્ઞાન ભાવ તે ધ્યેય છે તેથી તેને ધન્યકાળ પાંચ મારાના પ્રાણીને પણ આમ સમજાવે છે આ પાંચ મારાના પ્રાણી સમજાવે છે ચોથારાના ભગવાન તારી શક્તિ એટલી છે પ્રભુ કે તે જયારે આત્માને સમ્યક દર્શનમાં પણ કારણપણે આશ્રયપણે ગ્રહણ કર્યો ત્યારે તને સમ્યક દર્શન જ્ઞાન થયું હવે પછી પણ અત્યારે ભલે ન હો પણ જયારે કેવળ જ્ઞાન થશે અને થયું છે જેને તેને ટીકાળી નાયકના આશ્રય જ્ઞાનને આશ્રિત થાય છે કોઈ સંઘરણ વજ્રનારા સંઘરણ છે મનુષ્યપણું છે ભગવાનની વાણી સાંભળવા મળી છે માટે કેવળ જ્ઞાન થાય છે એમ નથી અરે પાંચમારાના પ્રાણીને પણ સંતો આમ કહે છે એને જેને અત્યારે કેવળ જ્ઞાન થવાનું નથી એવો કાળ છે છતાં કહે છે કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ આ છે એમ તો નિરનિરાજ્ય સમજાણું કાંઈ બહુ એમ કે ક્રિયા કરું દયા પાડું વ્રત કરું ભક્તિ કરું એનાથી કેવળ જ્ઞાન થાય એ વાત કાઢી નાખજે પુણ્ય એ છે એમ ન કેવું એમ કહેતા હતા આ જયારે હતા ને સાધુ રાજકોટમાં કહેતા હતા રાજકોટમાં લોકો કઈ માને નહીં એટલો સાધુ ન કહ્યું કાંઈ ન રહ્યા આવીને હોય જવાબમાં પીપો પાછી આવ્યા છે રાતે અંધારે આજે નહીં સવારમાં શ્યોર ચોખા કરવાના સારી માણસ એટલું ચોખા ચોખા એટલે એને માટે અર્પણ શ્યોર કરવાના હતા એના કહેતા હતા કે પુન્ય એ તમે કહો છો એ ખોટું તમે કરવું એ તમારા ગામમાં અરે પ્રભુ શું કરે છે ભાઈ અહીં તો શુક્લ જ્ઞાનની પર્યાય પણ વ્યય થાય છે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલું અહીં સિદ્ધ કરવું છે ત્યારે કે કેવળ જ્ઞાન પ્રણમય છે એને અવગ્રહના ક્રમની ક્રિયાની જરૂર નથી. એ તો એક સાથે અક્રમે પ્રગટ થાય છે. હા હા હા. મતિ શુદ્ધ જ્ઞાનમાં સાંભળે, પકડે, વિચારે, નિર્ણય કરે, ધારે, ત્યારે તેને જ્ઞાન થાય. એમ આમાં નથી. કેવળ જ્ઞાન ઉપયોગરૂપ થઈને પ્રણમે ભાષા છે. ઉપયોગરૂપ થઈને પ્રણમે છે. જે સ્વભાવમાં કેવળ જ્ઞાન હતું, કેવળ એટલે એકનું જ્ઞાન સ્વરૂપ દેખાવા હેતુ, એને ગ્રહવાથી પર્યાયમાં કેવળ જ્ઞાન ઉપયોગ રૂપે થઈને પ્રણમે છે. માટે તેમને સમસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું અક્રમે ગ્રહણ હોવાથી અનાદિ અનંત દ્રવ્યનું, અનાદિ અનંત આકાશાદિ ક્ષેત્રનું, અનાદિ અનંત કાળનું, અનાદિ અનંત એના ભાવનું અક્રમે એક સમયમાં સાથે ગ્રહણ હોવાથી સમક્ષ સંવેદનને, પ્રત્યક્ષ જ્ઞાનને આનમનભૂત, પ્રત્યક્ષ જ્ઞાનને આનમનભૂત નિમિત્ત સમસ્ત દ્રવ્ય પર્યાયો પ્રત્યક્ષ છે. જ્ઞાનને આનમનભૂત નિમિત્ત જે ત્રણ કાળ, ત્રણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એને આનમન નિમિત્ત રૂપે એ બધા દ્રવ્યો જેને નિમિત્ત રૂપે છે એને પ્રત્યક્ષ થઈ જાય છે. અહિયાં નીચે જાણે છે, ઇન્દ્રિયથી જાણતો નથી, પણ એના જ્ઞાનમાં નિમિત્ત પણ ઇન્દ્રિયનું છે. બાકી જાણે છે તો જ્ઞાનની પર્યાય, પણ એને નિમિત્તપણું છે, એનું લક્ષ ત્યાં જાય છે એટલે ત્યાં નિમિત્તપણું છે. આને અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થવામાં કોઈ પ્રકારનો અપેક્ષા છે? આ મોક્ષ તત્વની શ્રદ્ધા કરાવે છે. નવ તત્વમાં કેવળ જ્ઞાન મોક્ષ છે ને, તો નવ તત્વમાં મોક્ષ તત્વની મોક્ષ પર્યાય કેવળ જ્ઞાન કેવી હોય? એનું એને જ્ઞાન અને શ્રદ્ધા કરાવે છે. મફતની વાત નથી. પંચમકાળાના જીવને કેવળ જ્ઞાન નથી, છતાં આવી વાતો કરવી આમાં, એને મોક્ષ તત્વ કેવું હોય, કેવળ જ્ઞાન તત્વ, એની એને શ્રદ્ધા કરાવે છે. સમજાણું કઈ? કારણ કે એક માણસ, એક પંડિત એવો હતો, તેમ કહેતા કે કેવળ જ્ઞાન એટલે એક વર્તમાનમાં જે કોઈ ઉત્કર્ષ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણે એ કેવળ, ત્રણ કાળને કેવળ જ્ઞાનને જાણે એ નહીં. એ મહેન્દ્ર પંડિત હતા, એ લલિતપુરમાં મળ્યા તમે. એને બે ને એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોક કેમ બે? સમય એક, અને જેની કાળની આદિ નહીં, દ્રવ્યની આદિ નહીં, ક્ષેત્રની આકાશની આદિ નહીં, જેનો અંત નહીં, દ્રવ્યનો ક્ષેત્રનો અંત નહીં, આમ ક્ષેત્રનો અંત નહીં, કાળે અંત નહીં, ક્ષેત્રે અંત નહીં. એ બધાને અક્રમે એક સમયે જાણે, વર્તમાનમાં બધા દ્રુક્ષેત્ર કાળ ભાવને ઊંચા જાણનારો તે કેવળી એમ નહીં. સમજાણું કઈ? મહેન્દ્ર પંડિત, મહેન્દ્ર ને ભાઈ ને મળ્યા હતા ને લલિતપુર ને, લલિતપુર માં મહેન્દ્ર પંડિત અહી આવ્યા હતા, અહી આવ્યા હતા, અહી ચર્ચા આવી. અહી ચર્ચા કઈ હતી નહી, વર્ણ ગંધર સ્પર્શને કઈક કર્યા થાય છે. આ પ્રશ્ન હતો, પંડિત ભેગા થયા હતા ને, કઈક હતું ભૂલી જવા જ. ત્રીજી સાલ હતો ને ત્યારે, 32 વર્ષ થયા. એમાં એક વસ્તુ કઈક વાત હોય તો કે નહીં આમ થાય એમ નહીં, પર્યાય પોતાથી સ્વતંત્ર પોતાથી થાય છે, કર્ણો વર્ણ નથી. કઈક હતું ખબર, શું છે ખબર છે, ખબર નથી, વાત થઈ હતી. હે એમ કઈ નહી, એ થઈ થી ચર્ચા. હા બસ, ધોળી પર્યાય હોય એની બીજે તમે લાલે થઈ જાય. એ હતું 32 વર્ષ પહેલા, ત્રીજી સાલમાં. કાળી પર્યાય પરમાણુની બીજે સમય લાલ થઈ જાય, એ સ્વતંત્ર છે. સમજાણું કે નહીં? રંગ પરમાણુમાં કાયમ રહેનારો હોવા છતાં તેની પર્યાયમાં વર્તમાન હોય કાળી, એક સમયની બીજે સમય થઈ જાય ધોળી. હા, એને નહોતું બેસતું એ ચર્ચા થઈ. આવું તો ખરાબ કે છે કે પહેલે સમય હોય ચાર જ્ઞાન ની પર્યાય અને બીજે સમય થઈ જાય કેવળ જ્ઞાન. એ ટીકાળીને જ્યાં પકડ્યો અંદર માં અખંડાનંદ માથ ને, પર્યાય એ ભગવાન પૂર્ણાનંદને જ્યાં પકડ્યો, આ ધ્યેયમાં દીધો, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં તેને જ્ઞેય પૂર્ણ જ્ઞેયને જ્ઞાન બનાવ્યું. એની પર્યાયમાં તરત જ કેવળ જ્ઞાન પૂર્ણ એમ કે અરે એને સમસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અક્રમે જાણતું હોવાથી ગ્રહણ એટલે જાણતું, પ્રત્યક્ષ ગ્રહણ છે ને, જાણતું હોવાથી ઉલાનામ એમ લેવું, અસારો જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહવાથી એટલે કારણપણે જાણવાથી. આવો માર્ગ યાદ છે. સમસ્ત દ્રવ ક્ષેત્ર કાળ ભાવને ભાવનું અક્રમે જાણવું હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન ને સમક્ષ એટલે પ્રત્યક્ષ, સંવેદન એટલે જ્ઞાન, એને આનમન બહુ એટલે નિમિત્તજી હતા બધા, એ સમદ્ર પર્યાયોને પ્રત્યક્ષ જાણે છે. આનંદ એને પ્રત્યક્ષ જાણે છે. આવો જ દ્રવ્યનો પર્યાયનો કેવળ જ્ઞાનનો સ્વભાવ છે. એને એમ કે ભવિષ્યની પર્યાય થઈ નથી, એને પણ વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે. ત્યારે કોઈને એમ લાગે કે નથી થઈ તેને જાણે છે જ્ઞાન, એ તો ખોટું જ્ઞાન થયું, એમ નથી. ન્યા જે થવાની છે તે અસ્થિપણે છે તે કાળે તેવું જ્ઞાન જાણે છે. એ નથી ને જાણે છે એમ નહીં, છે તે કાળે છે તેને તે પ્રકારે જાણે છે. આ જીવને કેવળ જ્ઞાન ઉદ્ભવે થશે એવું ભગવાન પહેલેથી જાણે છે કે નહીં? છે નહીં કે વિજ્ઞાન જાણે છે? નિગોદ નો જીવ છે એ તીર્થંકર થશે, અને આ જીવ કેવો જ્ઞાન પામશે? બે ત્રણ ભાવે ચારે એ છે નહીં અત્યારે, પણ છતાંય છે તે રીતે જાણે છે. એ સ્વભાવની શું વાતું છે! જ્યાં સ્વભાવ દરિયો ઉછળે છે, એક જ્ઞાન સ્વભાવમાં અનંતા ગુણ રૂપ એવું એક ગુણ, એવા ગુણને ટીકાળીને અહેતુકને જાણવાથી, ગ્રહવાથી, જાણવાથી તરત જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એવી પ્રતીત ને શ્રદ્ધા કર, કેવળ જ્ઞાનરૂપી મોક્ષ તત્વની આ રીતે શ્રદ્ધા કર. સમજાણું કઈ? આવા જેની આદિ નથી, વસ્તુ છે જ્ઞાન ને આ દ્રવ્ય ને આદિ છે, તેમજ અંત નથી, નાશ નથી, ભવિષ્યમાં છેડો નથી. જેનું કોઈ કારણ નથી, હેતુ કીધું ને, અને આદિ અનંત ન હેતુ ત્રણની વ્યાખ્યા કરે છે. ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ જે શીખાવ, એ જ્ઞાન સ્વભાવને કોઈ આદિ નથી, કોઈ અંત નથી, એનો કોઈ જ્ઞાન સ્વભાવનો કોઈ કારણ હેતુ નથી. એવા જ્ઞાન સ્વભાવને અને એ અન્ય કોઈ દ્રવ્યમાં નથી. જે જ્ઞાન સ્વભાવ અહીં છે તે અન્ય કોઈ દ્રવ્યમાં નથી, અને અન્ય કોઈ અદ્રવ્યમાં નથી, એવા જ્ઞાન સ્વભાવને ઉપાદે કરીને આદિ અંત વિજ્ઞાનો અને પોતાના સ્વભાવથી કોઈ દ્રવ્યમાં નથી એવો એનો સ્વભાવ, એને ઉપાદે કરીને, એનો આદર કરીને, એને ગ્રહણ કરીને, એને જાણીને, એને ઉપાધિ કરીને, ત્રણ બોલી દીધા. ત્રિકાળી અહેતુ આદિ અંત વિજ્ઞાનો પરદ્રવ્યમાં એ નથી એવા સ્વદ્રવ્યનું જે જ્ઞાન, તેને ગ્રહણ કરીને, એને જાણીને, તેને ઉપાધિ કરીને, એમ ત્રણ શબ્દ દીધા. અહીંયા કઈ વાર્તા નથી, આ તો ભગવાન ભગવત સ્વરૂપ આત્મા એની આ પારાયણ છે. બોલા સત્યનારાયણ ની કથા છે ને, એમાં એમ કે અહીં આવ્યા હોય એનો પ્રસાદ લઈને જાય તો એને નુકસાન થશે, એનો વાણ બુડી જશે, એમ આવે છે ને એમાં પ્રસાદ લઈને ન ગયો તો વાણ બુડી. અહીં કે છે જે વાત કે છે, એની શ્રદ્ધાનો પ્રસાદ નહીં લે. એનો વાણ બુડી જશે, એ સંસારમાં રખડશે. એની શ્રદ્ધાની પ્રસાદતા લઈ લેવી જોઈએ. કેવળ જ્ઞાનની ઉત્પત્તિના બીજભૂત જૈસના ચંતિ કરે, કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું બીજભૂત શુકલ ધ્યાન શુકલ ધ્યાન એ નામના સ્વસંવેદન જ્ઞાને, એ સ્વસંવેદન પોતી પોતાથી વેદન જ્ઞાને જયારે આત્મા પ્રણમે છે, ત્યારે તેના નિમિત્તે એમ કારણ બતાવું છે ને, તેના નિમિત્તે સર્વઘાતી કર્મોનો ક્ષય થાય છે. નિમિત્તે કરતા ઘાતી કર્મની ક્ષય અવસ્થા થવાનો તેનો કાળ હતો તે થયો. આ તો નિમિત્ત કહ્યું. નિમિત્તે આવે ને, કહ્યું નિમિત્તે ત્યાં ગાતી નું માસ્યો કે નહીં, એ તો બતાવ્યું છે કે તે નિમિત્તે તે કાળે પરમાનિક પરમાણુ છે, એ અકર્મ રૂપે પરણવાનો એનો કાળ છે. એ ઘાતી કર્મના પરમાણુના ક્રમમાં એ આવ્યો હતું કે એ પર્યાયનો અભાવ થવો એવો એનો ક્રમમાં આવ્યું હતું, એને આના નિમિત્તે નાશ કર્યું એમ કહેવામાં આવો વાત ભાઈ. ક્ષય થઈ જાય છે અને તે ક્ષય થવાના સમયે આત્મા સ્વયં એ કેવળ જ્ઞાન રૂપે પરણવા લાગે છે. આ ભાષણ છે જાણે સંસ્કૃતમાં છે ખરું, શુકલ ધ્યાન સંજ્ઞાનું રાજાની રીતે બજાર રહી સ્વસન જ્ઞાન એનું આત્મા પરિણમતી એમ સંસ્કૃતમાં છે ને, જય સમાચારમાં છે. અને સ્વસન જ્ઞાન ફળભૂત કેવળ જ્ઞાન પરિચ્છન આકાર પ્રણીત તસ્મેયુ ક્ષણે ક્રમ પ્રવત ક્ષોભસમ જ્ઞાન અભાવાત અક્રમ સમાક્રાંત સમસ્ત દ્રવ ક્ષેત્રકાળ ભાવ સર્વદ્રવગુણ પર્યાય આત્મન પ્રત્યક્ષ ભવંતિ. બહુ સાદી ભાષા છે. એ સમય આત્મા સ્વયં એવ ક્ષય થયો એની પણ જેને અપેક્ષા નથી, તે સમયથી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્નનો એનો અવસર છે, એનો સમય છે. તે પ્રણવા લાગે છે. તે કેવળ જ્ઞાની ભગવાન પાંચમા પ્રાણીને આ મોક્ષની વાતો કેમ કરે કે છે, પણ એને નવ તત્વમાં મોક્ષ તત્વ શું છે એને સરદું તો જોઈશે કે નહીં. મોક્ષ તત્વ ભલે પ્રગટ ન થાય ને, પણ શ્રદ્ધામાં મોક્ષ આવો હોય કેવળ જ્ઞાન ઉત્પત્તિ આવી હોય એવી એને શ્રદ્ધામાં તો લાંબુ પડશે કે નહીં. તે કેવળ જ્ઞાની ભગવાન સૂક્ષ્મી જ્ઞાનવાળા જીવોની માફક અવગ્રહ એવા એને ધારણા ઉપક્રમથી જાણતા નથી. મોક્ષ માર્ગ પ્રકાશમાં તો લાટ કર્મી વાત લીધી છે ને, ત્યાં એ લીધું જ્ઞાનાવરણના ક્ષય ક્યાં થાય સૂક્ષ્મ ક્યાં થાય નિમિત્ત સમજાવવું છે ને. અંતરાયક્રમથી દાન લેવાનો ભાવ દેવો એમ ન થાય, એ તો એની પોતાની પર્યાયનો એવો સ્વકાળ છે ત્યારે એને કર્મને નિમિત્ત કહેવામાં આવી વાતો પણ આકરી પડે. જેને અંદર ગરજ હોય ભવ ભયના ડરની, અરે ભવ ભય ભવ થશે ક્યાં ભાઈ, અહીંથી ક્યાં જઈશ પ્રભુ, અજાણ્યા ક્ષેત્રે અજાણા કાળે ક્યાં જઈશ તું. જો સંજ્ઞક દર્શનને જ્ઞાન ન પીર્યું, અરે એના સંસ્કાર ન નાખ્યા, એને તો આશીના ઉતારામાં ક્યાં જવું ભાઈ. કસડ્યું કુટુંબ, કહ્યું કુટુંબ મૂકી 5-5 લાખ કરોડ 2 કરોડ રૂપિયા મૂકી, બંગલા 50-50 લાખ ના મૂકી, અને લસણમાં ઉપજે, પ્રિયંતને કુંખે ઉપજે બાપુઆ. એવો જેને ભવનો ભય ને ડર લાગ્યો હોય, ભલે સ્વર્ગમાં ઉપજે તો એ પણ ભવ કલંક છે. ભવ સ્વર્ગમાં પણ કલંક છે. એવા ભવનો કલંકનો જેને ડર લાગ્યો છે એને આ નવ તત્વમાં કેવળ જ્ઞાન મોક્ષ તત્વ આવવું એને સમજવું પડશે. બાપુ સમજાવું કઈ? નવ તત્વ ને કહ્યું છે મોક્ષમાં પ્રકાશમાં ગણે છે. નવ તત્વ ની શ્રદ્ધા એમ કીધું છે. અહીંયા ભલે એક આત્માની લીધી છે, એ તો ચાર પ્રકારની થશે ને. દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા, ભેદ જ્ઞાન થી, એક આત્મા થી, એમ બધા પ્રકાર લીધા છે. પણ એનો સરવાળો તો આત્માનો આશ્રય લેવો એ છે. ભગવાન પૂર્ણાનંદ નો નાથ ચૈતન્ય ચમત્કારી પ્રભુ પડ્યો છે, એની સામું જોવા માટે આ બધી શ્રદ્ધાની વાતો છે. સમજાવું કઈ? એવા જીવોની પાઠે ભગવાન અવગ્રહ અવાયત ધારણા ક્રમથી જાણતા નથી. જો કે ક્રમથી જાણનારનો પર્યાય પણ સ્વતંત્રથી કાળે છે. સમજાવું કઈ? પણ ક્રમે જાણે છે. આનો પર્યાય અક્રમે એ પણ સ્વતંત્ર છે. પરંતુ સર્વદ્રવ ક્ષેત્ર કાળ ભાવને યુગપત જાણે છે, એક સમયમાં જાણે છે. એ રીતે તેમને બધું પ્રત્યક્ષ વર્તે છે, બધું પ્રત્યક્ષ. ભગવાન પરમાત્મા એવો જ તારો સ્વભાવ છે, કેવળ જ્ઞાન તારો સ્વભાવ છે, એમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એકવીસ થઈ. હવે અતિન્દ્રિય જ્ઞાન રૂપે પરમેલા હોવાથી ભગવાન ઇન્દ્રિયાતીત અતિન્દ્રિય જ્ઞાન રૂપે થયેલા હોવાથી આ ભગવાને કાંઈ પણ પરોક્ષ નથી, પર્યાય નથી થઈ માટે તેને પરોક્ષ છે. વીતી ગઈ એ વર્તમાન નથી માટે પરોક્ષ છે એમ નથી. મોક્ષ તત્વની કેવળ જ્ઞાનની પર્યાય આવડી હોય જેને કાંઈ પણ પરોક્ષ નથી. કેટલાક તો એમ કે છે કે ભવિષ્યની પર્યાય નથી અને વર્તમાન છે એમ જાણે, એ તો જ્ઞાન ખોટું થયું એમ કે છે. એમ નથી ભાઈ, કેવું જ્ઞાનમાં તો જ્યાં જે વખતે છે ને એ રીતે ત્યાં જણાય છે. જે વખતે ત્યાં થશે ને જે વખતે થઈ ગઈ એ રીતે જ્ઞાનમાં જણાય છે. હા, કઈ વાત છે. અનંત અનંત કાળ પછી પર્યાય થશે. અરે પોતાની પણ પર્યાય અનંત કાળ પછી થશે. એને વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે. કે નથી ને જાણે છે એ ખોટ હોય બાપુ. એ વસ્તુ કોઈ એવી છે એ તરફથી કુતર્કથી બે એવું નથી બાપુ. ક કોઈ એવો ભગવાન આત્માનો ત્રિકાળી સ્વભાવ તો છે જ પૂર્ણ જાણવાનો એનો, પણ એની પર્યાયમાં પૂર્વ વર્તમાનમાં ગણથી પૂતની પર્યાય ભવિષ્યની પર્યાય એને વર્તમાન વત આગળ જશે, વર્તમાન વત જાણે છે. પણ ભૂત ભવિષ્યની છે ભાઈ, કોઈ જ્ઞાનનો સ્વભાવ કોઈ અલૌકિક છે. જેને થયેલી છે ને થશે માટે એને જાણવામાં ન આવે, પ્રત્યક્ષ એને પરોક્ષ રીતે જાણે, વર્તમાનને પ્રત્યક્ષ જાણે એમ નથી. એવો જ કોઈ ચૈતન્યની એક સમયની પર્યાયનો સ્વભાવ, કાંઈ પણ તેને પરોક્ષ નથી. જેનો અંત નથી પર્યાયનો એને પ્રતક જાણે છે. આ શું છે? જેની પર્યાયની આદિ નથી, દ્રવ્યની આદિ નથી, એમ પર્યાયની આદિ નથી. અનાદિ અનંત જે રીતે છે તે રીતે જાણે છે વર્તમાન પ્રત્યક્ષ. બાપુ એ કોઈ સાધારણ વાત નથી. એનો પર્યાયનો આવો સ્વભાવ છે તો એના શક્તિ અને ગુણની શું વાત કરવી. એવી એને મોક્ષ તત્વની કેવળ જ્ઞાનની પર્યાય આવડી હોય, નહીં થયેલા ને નહીં થઈ ગયેલા, થઈ ગયેલા ગયા વીતી ગયા, નહીં થયેલા વર્તમાનમાં નથી માટે તેને પરોક્ષ છે એમ નથી. એવો જ ભગવાન આત્માની પર્યાય કેવળ જ્ઞાનનો સ્વભાવ છે. એવી એવી અનંતી પર્યાય જેના ગુણમાં પડી છે એ ગુણનું તો શું કહેવું કે છે. એવા એવા અનંત ગુણનો પિંડ જે દ્રવ છે, એનું શું કહેવું ભાઈ. એની આ પ્રતીત કરાવે છે આવો જ એનો સ્વભાવ પર્યાયનો, એવી અનંતી પર્યાયનું પિંડ ગુણ. દરેક પર્યાય શ્રદ્ધાની ચારિત્રની પર્યાય ભવિષ્યમાં થશે, એ બધી વર્તમાનમાં જાણે છે. ગુણને તો જાણે છે, વર્તમાનમાં ક્યાંય કોઈ કાળે નથી અત્યારે એ ભવિષ્યની વૃત્તિ નહીં. એ જાણે વર્તમાનમાં હોય તેમ જાણે છે. શું છે? એ કેવળ જ્ઞાનની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધામાં એ જીવની શ્રદ્ધા કરે ત્યારે એને આ તત્વની શ્રદ્ધા એમાં થાય. આ પર્યાયો એમાં નથી એનું જ્ઞાન થાય. આવડી પર્યાયો પણ જીવ દ્રવ્યમાં નથી. સમજાવું કઈ? એને તો પરોક્ષ છે, એને પ્રત્યક્ષ નથી. પણ કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે એવી એની પ્રતીતિ છે. મોક્ષની પ્રતીતિ છે કે નહીં? આ જ્ઞાન છે એ પૂરું ખીલ્યું નથી, પણ જેને ખીલ્યું છે એને પ્રત્યક્ષ છે એવી પ્રતીતિ પરુષ જ્ઞાનીને પણ છે. હા છે. ક્યાં સુધી આવ્યું? 22માં પૂરું થયું. ટીકા ભાવાર્થ, ભાવાર્થ છે ને, ગાથા 22માં છે, ઉપોધ ગાથા. હા હા. નથી પરોખમ કિંચિવી સમમ સવખ ગુણ સમીદસ, સવખ ગુણ સમીદસ અખાપી દસ સદા સ્વયં એવી નાન જાત. ન પરોક્ષ કંઈ પણ સર્વત સર્વાક્ષ ગુણ સમૃદ્ધને, ઇન્દ્રિયતીત સદેવ તેને સ્વયં એવ જ્ઞાન પથેલને. ટીકા સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ સમજાવવું છે ને, જે કાળે પણ આવરણનો ક્ષય છે એવા આવરણના ક્ષયની ક્ષણે જે ભગવાન સંસારી જ્ઞાન નિભજાવવામાં બળને અમલમાં મૂકવા હેતુભૂત, સંસારી જ્ઞાન નિભજાવવામાં બળને અમલમાં મૂકવામાં હેતુભૂત એવી પોતપોતાના નિશ્ચિત વિષયોને ગ્રહણ કરનારી, એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણનારી, નિભજાવવાના બળને અમલમાં મૂકવામાં હેતુભૂત. હા, તો જાણવાના નિભજાવવાના બળને પણ, ઓ સંસારી જ્ઞાન નિભજાવવાના બળને અમલમાં મૂકવામાં હેતુભૂત નિમિત્ત એવી જે પોતપોતાના નિશ્ચિત વિષયોને ગ્રહણ કરનારી. હા હા હા. નિમિત્તને બળભૂત એમ નહીં, સંસારી જ્ઞાન નિભજાવવાના બળને અમલમાં મૂકવામાં નિમિત્તભૂત એવી જે પોતપોતાના નિશ્ચિત વિષયોને જાણનારી એટલે ગ્રહણ કરનારી, ઇન્દ્રિયો તેમનાથી અતીત થયા છે, ભગવાન તો એનાથી અતીત થયા. સ્પર્શ રસ ગંધ રંગ અને શબ્દના જ્ઞાનરૂપ સર્વ ઇન્દ્રિય ગુણો વળી, સ્પર્શ રસ ગંધ રંગ અને શબ્દનું જે જ્ઞાનરૂપ એ સર્વ ઇન્દ્રિય ગુણો વળી સર્વ તરફથી સમરસપણે સમૃદ્ધ છે, બધા ઇન્દ્રિયના જે શબ્દ ઉરાદિ છે એ એક સમયમાં એક સાથે જાણવાનો સમર્થ છે. સમજાણું સર્વ આત્મ પ્રદેશથી સમાનપણે જાણે છે, શબ્દને જાણે કાંઈ અહીં જ્ઞાન, રૂપને જાણે અહીં અહીં અહીં, તો બધા ઇન્દ્રિયોના જ્ઞાનને એક સમયમાં જાણે છે. આ હા હા હા. વિશેષ કે છે.